અયોધ્યાની નગરીની બહાર પ્રભુ નારદજીની સાથે બિરાજ્યા છે. નારદજી પણ બ્રહ્મલોક જવા માટે પધાર્યા છે. પ્રભુને પ્રાર્થના અને વિનંતી કરી રહ્યા છે કે પ્રભુ, આ જગતનો ભાર આપ ઉતારી ચૂક્યા છો અને સૌ ભક્તોને પણ ખૂબ આનંદ કરાવ્યો છે. હવે બ્રહ્મલોકની અંદર આપની સૌ રાહ જોઈ રહ્યા છે. આમ તુલસીદાસજીએ પણ ભગવાનને કહ્યું, પ્રભુ આપ નારદજીના હૃદયમાં બેસીને જો બ્રહ્મલોક સુધી પધારવાના હો તો મને, હું તો પાહી આપનો દાસ, આપનો સેવક છું, મને પણ આપની સાથે રાખજો. તુલસીદાસ, પ્રભુ પાહી પ્રણતજન, હું તો આપના ચરણોમાં સમર્પિત થઈ ચૂક્યો છું, મને તરછોડશો નહીં, મને પણ સાથે રાખજો, મારી સાથે રહેજો. તુલસીદાસ, પ્રભુ પાહી પ્રણતજન, વંદન કરનાર દરેકને સાથે રહેજો. આમ કહીને પ્રેમ સહિત મુનિ નારદ, નારદ મુનિ પ્રેમ પૂર્વક ભગવાનના ગુણાનુવાદ નું ગાન કરીને, શ્રવણ કરાવીને અને પોતે ભક્તિપૂર્વક ભક્તાના ભગવાનના ગુણોનું ખૂબ ખૂબ રસપાન કરીને સર્વ શોભાના સાગર, શોભાના ભંડાર એવા પ્રભુ શ્રી રામને હૃદયમાં ધારણ કરીને જ્યાં વિધાતાનું બ્રહ્મલોક છે ત્યાં આગળ નારદજી પધાર્યા. કોણ ગયું છે? નારદજી પધાર્યા છે. તુલસીદાસજીની ભક્તિ છે, પોતાના ઈષ્ટદેવની ભક્તિ છે, એ તો સદૈવ મારા પ્રભુનું રામરાજ્ય આ ધરાતલ ઉપર હંમેશ અખંડ છે, એ ક્યારેય પૂર્ણ થતું નથી, એવી ભાવના પૂર્વક અહીંયા ગાડી કથાનું સમાપન કર્યું, રામકથાનું. અને ખૂબ જ પ્રેમ પૂર્વક ભગવાનને પોતાના હૃદયમાં સ્થાપીને, હું તો આપના ચરણમાં સમર્પિત છું, આપ મારામાં હંમેશા બિરાજેલા રહેજો, જ્યાં સુધી મારું જીવન છે ત્યાં સુધી એની અંદર આપ પધારશો, મારું રામરાજ્ય હું અખંડ રાખું છું, અને ક્યારેય પણ આપ મારા હૃદયમાંથી, મારી ભક્તિમાંથી, મારા અંતઃકરણમાંથી આપ ક્યારેય વિદાય ના રહેશો. આમ હૃદયપૂર્વક નારદજી પણ જેમ તુલસીદાસજીએ ભગવાનને હૃદયમાં બેસાડ્યા, એવી રીતે જ નારદજી પણ પ્રભુને પોતાના હૃદયમાં બેસાડીને, હૃદયમાં રાખીને એ પણ વિધિને ધામ, વિધાતાને ધામ, બ્રહ્મલોક પ્રભુના ધામની અંદર પાછા પધારી ગયા અને ભગવાનના રામરાજ્યને અને ભગવાનની જે ભક્તિ છે એને સદૈવ કલિમલ મથન નામ મમતાહન છે. કલયુગની અંદર ભગવાન તો ત્રેતામાં થયા ને, ત્રેતા દ્વાપર અને કલયુગની અંદર પણ પ્રભુ, આજે કલયુગના પાપ છે, કલયુગના કલમશ છે, જે કઈ દોષો છે એ બધા દોષોને આપ મથન, એને મથીને એને ખતમ કરી નાખવા વાળા આપ છો. અને નામ મમતાહન, અને આપનું જે નામ છે, આપનું નામ મથન મંથન કરવા વાળું છે. પ્રભુનું નામ જેટલું લઈશું, જેટલું સ્મરણ કરીશું, એટલું આપણી જાતનું મંથન થશે, આપણા મનનું મંથન થશે, અને આપણે સૌ એ સાત્વિકતાના માખણને, એ નવનીતને, એ સાત્વિકતાને આપણે પ્રાપ્ત કરીશું. અને મમતાહન જે અભ્યાસ છે, આસક્તિ છે, વ્યામોહ છે, એને હણી નાખનાર, જે ખટાશ ને છાસ છે એ આપણા જીવનમાંથી જુદી પાડી અને ભક્તિરૂપી અમૃત, જે માખણ નવનીત, એ પ્રાપ્ત કરાવે આપનારું છે. અને પ્રભુ એ આપ એવા પ્રભુ અમારા હૃદયની અંદર આપ રહેજો. અમે આપના તો શરણાર્થી છીએ, અમે આપનો શરણ અશરણ ના, આપ શરણ જેનો કોઈ આધાર નથી એનો આપ આધાર છો, તો અમને છોડીને આપ ક્યાં જવાના? જેમ સુરદાસે કહ્યું ને, હાથ છોડીને જાઓ છો તો પણ સમજો, પણ હૃદયમાંથી નીકળો ત્યારે હું તમને સમજો. એમ તુલસીદાસજી પણ પ્રણામ વંદન દંડવત કરીને, પ્રભુ કે છે અમે આપને સમર્પિત છે, અમને છોડીને આપ ક્યાંય જશો નહીં. પ્રભુ પાહી પ્રણતજન, આપના છીએ અને આપના જ રહેવાના છીએ, અને એટલે અમારે અમને આપ શરણે રાખજો અને અમારાથી જરાય દૂર થશો નહીં એમ કહીને અહીંયા આગળ કથાનું સમાપન કર્યું. અને નારદજી પણ પધાર્યા હતા ભગવાનની સાથે સત્સંગ કરવા માટે અયોધ્યા નગરીની બહાર એકાંતમાં આંબાના વૃક્ષની નીચે, અને ત્યાં આગળ આ બધા સૌ સાથે પ્રભુને કરી સ્થાપીને દરેક દરેક પોતાના હૃદયમાં, હનુમાનજીએ પોતાના હૃદયમાં સ્થાપ્યા, લક્ષ્મણ શત્રુઘ્ન અને ભરતજીએ પોતાના હૃદયમાં સ્થાપ્યા, અને નારદજીએ પોતાના હૃદયમાં સ્થાપી દીધા, અને દરેક પોતપોતાને સ્થાને રામરાજને લઈને ગયા. કોઈ રામરાજનો પુનરાવૃત્તિ નથી, રામરાજનો અંત નથી, જ્યાં સુધી આપણે આપણા હૃદયમાં ભગવાનના નામ સ્મરણ સ્થાપીશું, ભગવાનની ભક્તિને સ્થાપીશું, ત્યાં સુધી આપણું જીવન રામ રાજ્ય પરાયણ હશે અને રહેશે એવા ભાવથી અહીંયા આગાડી કથાની સમાપના કરી. અને ત્યાં આગાડી ભગવાન શિવ પણ ગિરિજા કે છે, હે ગિરિજા, તું તો હવે ભગવાન એને ઉમા નથી કહેતા, હવે તમે તો હિમાલયના પુત્રી છો. હે હિમાલયના પુત્રી, કથા સાંભળ્યા પછીથી એમને પણ મોટાઈ આપી દીધી, હવે તમે મોટા થઈ ગયા, કારણ ભગવાનની કથા સાંભળીને. તમે સામાન્ય નથી, આખા વિશ્વના જે પહાડો છે એ બધા પહાડોનો રાજા એ તમારો પિતા છે, એટલે આપ ગિરિજા છો. સર્વ પર્વતોનો જે રાજા છે એના દીકરી છો તમે, એટલા માટે તો ભલે પોતાના તો અર્ધાંગના છે પણ પિતા પણ તમારો મહાન છે, તમે નાના સુના નથી. અને પાછી રામ કથા સાંભળી છે એટલા માટે કહ્યું, ગિરિજા સુનાવું આ અત્યંત પાવન કરવા વાળી આશ્ચર્યજનક એવી વિશદ આ રામ કથા તમે મારી જે પ્રમાણે મતિ અક્કલ હતી, હું જે સમજ્યો હતો, મને જે રીતે સમજણ પડી હતી એ રીતે આ કથા મેં તમને સમજાવી કહી દીધી. આ કથા આ ભગવાન નું ચરિત્ર, ભગવાન ની કથા એ તો સત કોટી સો સો કરોડ એટલે અબજો થઈ ગયું, સત કોટી અબજો એનાથી પણ પર અપાર, એનાથી પણ વધારે, સો સો કરોડ સુધી વર્ષો સુધી અને એથી આગળ વેદો પુરાણો ઉપનિષો સરસ્વતી આ બધાએ વર્ણન કર્યા કરે 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 તો પણ એનો પાર આવી શકે એવો નથી.
રામ અનંત અનંત ગુણાન,
રામ પ્રભુ પણ અનંત છે, એમનો પાર નથી, એનો છેડો નથી. આકાશની અંદર આપણે વિચાર કરીએ કે દૂર દૂર ઊંડે સુધી આમ નજર નાખ્યા જ કરીએ નજર ના, પણ એનો કોઈ પાર ના આવે. અને આટલા બધા તારાઓ છે પણ એ તારા કેટલા અનંત આકાશની અંદર છે એનો જો વિચાર કરીએ તો આજે સવારમાં આવેલો વિચાર કે આટલા બધા અનંત તારાઓ દેખાય છે અને એટલી બધી ભીડ છે આકાશમાં અને આ પૃથ્વી એક તારા જેવી જ છે, પણ એ નજીકના નજીકમાં નજીકના ચંદ્રને જોઈએ તો કેટલા લાખ માઇલ દૂર છે, ચંદ્ર એકલો આપણા નજીકમાં નજીક છે કેટલા કેટલા લાખ દૂર છે, તો નજીકનો ચંદ્ર આટલા લાખ દૂર આટલા માઇલ દૂર હોય તો આ તારાઓ નક્ષત્રો કેટલા કેટલા દૂર હશે, તો એ એટલા દૂર દૂરની અંદર વસતા તો આ આકાશ કેવું અનંત હશે. જો ચંદ્ર અને પૃથ્વી નજીકમાં નજીક છતાં એનું આટલું અંતર, તો આટલા બધા તારાઓને સમાવનાર આકાશ કેટલું ઊંડું હશે. રામ અનંત, ભગવાન આકાશ પણ કરતા પણ અનંત છે, એનો કોઈ છેડો કોઈ પાર. રામ અનંત અનંત ગુણાની, એમના ગુણોનો ભંડાર પણ અનંત છે, ગમે એટલો એની અંદરથી કાઢવામાં જેમ કોઠારમાંથી માલ કાઢીએ પણ સહેજે ખાલી થાય જ નહીં ને, સહેજે ખાલી ના થાય. કે જેમ સમુદ્રના માંથી એક ટીપું લીધું, પાંચ ટીપા લીધા, સો ટીપા લીધા, હજાર ટીપા પાણી લીધું, એક કરોડ ટીપા પાણી લીધું, પણ એની અંદર કઈ ખૂટવાનું હતું, ગમે એટલું ખેંચીએ તો. એમ જેમ સમુદ્ર માંથી ગમે એટલું પાણી લઈએ ગમે એટલું, પણ સમુદ્ર ખાલી થવાનો જ નથી, એમ પ્રભુ પણ અનંત ગુણોની ખાણ છે. એમના સદગુણોને જે કઈ એમાં આપણે લેવા જઈશું એમાંથી આપણે ઓછું નથી થવા દેવાના. ભગવાન પણ જેમ ધૈર્યાદિ સદગુણયુતમ શુભ શાંત વૃત્તિના આપતો ભંડાર છો, અમારા જીવનને આપની એ ધૈર્ય આદિની સદગુણયુક્ત શુભ વૃત્તિઓ છે એક સેજ આપી દો. બધાની એક સેજ અમતી. દૂધમાં દૂધનું દહીં બનાવવું હોય, દહીંમાંથી માખણ કાઢવું હોય તો દૂધને આખરવા માટે કેટલું કેટલું જોઈએ, એક છાંટો હોય તો બહુ થઈ ગયું, દહીં થઈ જશે, દહીંમાંથી માખણ બની જવાનું છે. એમ પ્રભુ આપની સદગુણયુક્ત બાપજી જે કઈ શુભ શાંત વૃત્તિઓ છે એનો એક જ છાંટો આપી દો, એટલી જ કરુણા, બસ એટલી જ પ્રસાદી મળે, બહુ છે. અનંતમાંથી આપણને એક જરા સરખો પણ પ્રસાદ સદગુણનો પ્રાપ્ત થઈ જાય. જેમ રસોઈના મોટા દારના મોટા તપેલા માટે ઈંગ કેટલી હોય, પણ આખી દાળ આખી તપેલાના દાળને કેવું સુવાસિત કરી દે, એક મુઠ્ઠી મીઠું નાખો તો આખા તપેલાની દાળ સ્વાદિષ્ટ. એમ આપના અનંત ગુણના ભંડારમાંથી પ્રભુ અમને એક સહેજ વધારને આપી દો. સાયનાઇડ કેટલો જોઈએ જીભને અડાડીને, તો એમ બસ એટલું જ, વધારે નથી જોઈતું, આટલું જ અમને આપજો. તો આપ તો ગુણના અનંત છો, આપના ગુણોનો કોઈ પાર નથી. અને એ સદગુણોમાં એ સદગુણોના ભંડાર એવા પ્રભુનું ચિંતન કરીએ ને તો એમાંથી આપણને કંઈક સદગુણની પ્રસાદી પ્રાપ્ત થાય. સતત જેનામાં ખૂબ ખૂબ સદગુણો હોય એનું સ્મરણ કરીએ, એનું સાનિધ્ય મેળવીએ તો એમાંથી એના સદગુણો આપણામાં આવે જ આવે જ. પણ પેલા રૂપિયા વાળું જેવું ના થાય પાછું, હા, કે ભાઈ પૈસો પૈસાને ખેંચે. તે પેલા જોયું કારું ક્યાં જવું, ક્યાંથી શોધી લાવું. પછી એક રૂપિયો હાથમાં લઈ અને એક શેઠિયો ત્યાં આગળ ગણતો, ત્યાં દૂર ઉભો ઉભો આમ રૂપિયો આમ હાથમાં લઈ આમ ખેંચવા માટે પ્રયત્ન. રૂપિયો રૂપિયાને ખેંચાય, કેમ ખેંચાતો નથી, કેમ ખેંચાતો નથી. એટલે એને નાખી દીધો એની અંદર જ. પછી પાછો તો ના આવ્યો. પછી પેલો ઉભો, કેમ શું કરું ભાઈ, કે મેં રૂપિયાથી રૂપિયો ખેંચવા જતો, પણ હા કે તારો રૂપિયો આમાં આ બધા રૂપિયા ના ખેંચાઈ ગયો. રામ અનંત અનંત, એટલે હંમેશા આપણે એ સદગુણના ભંડારમાં ખેંચાઈ જઈએ એની અંદર. તો એ સદગુણના ભંડારમાંથી આપણને પણ અનંત ગુણનો ની અંદરનો સદભાવ પ્રાપ્ત થાય. એટલે અહીંયા કહ્યું રામ અનંત અનંત ગુણોનો ભંડાર છે પ્રભુ.
જન્મ કર્મ અનંત નામા,
અને એમના જન્મ એમના જેટલા જેટલા અવતાર છે એ અવતાર પણ અનંત છે. એ અવતારના કર્મ અવતારની જે લીલા અવતાર છે, અવતાર લીલાઓ છે એ પણ અનંત છે. એમના નામ પણ એટલા જ અનંત છે, એક નહીં જેટલા નામ છે એટલા બધા એના નામ. હજાર નામ તો એટલે કયા, પણ હજાર એક આપણે સીમા બનાવી દીધી, સહસ્ર નામ પણ બધાના સહસ્ર નામ. લલિતા સહસ્ર, શિવ સહસ્ર, ગોપાલ સહસ્ર, વિષ્ણુ સહસ્ર, ગણેશ સહસ્ર, શિવ સહસ્ર, બધાને. એટલે ભગવાનના અનંત નામો છે, એક નહીં, જન્મ પણ અનંત.